એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી સાહિત્ય સંપદામાં 2002ની એક ચાંદની રાતમાં અલમોડાની સફર, યજ્ઞેશ દવેનો લેખ, પાર્થ મારુના અવાજમાં. અહીં અલમોડામાં મુખ્ય રોડ પર જ વ્યવસ્થિત પોશ હોટલ રેણુકામાં ઉતર્યો છું. પરવડે તેવા ભાડામાં મળી ગઈ છે. કારણ એક જ છે, હોટલનું લાઇટનું કનેક્શન કાપી નખાયું છે. રાત્રે 7:30 થી 10:30 સુધી જ જનરેટરથી લાઇટ મળે, બાકી અંધારા પીવાના. ઉમાશંકરે કહ્યું છે ને, જે જે પ્રાપ્ત થતો ઉપાધિ યોગ, તે બની રહો સમાધિ યોગ. તે અક્ષરશઃ અહીં સાચું પડે છે. રાત્રે અલમોડાની બજારમાં શેરીઓમાં રખડી જમીને આવું ત્યાં તો 9:30 થવા આવ્યા હોય. એક્સ મિલિટરીમેન કુમાઉની ચોકીદાર નોકર ગોવિંદ અમે આવીએ ત્યાં જ હળવેકથી કહે, આપકી હી રાહ દેખ રહા થા, જલ્દી કપડે બદલ લીજે સાહબ, જનરેટર બંધ કરને જા રહા હું. અમે દલીલ કરીએ કે આજે તો જનરેટર 8 વાગે શરૂ કર્યું છે, તો 11 વાગ્યા સુધી ચાલુ રાખ, માલિક સાથે વાત થઈ ગઈ છે. પણ અમને ગાંઠે તો ગોવિંદ શાનો? તે તો વળતો જ જવાબ આપે, સાહબ હોટલ માલિક હી મુજે કહે ગયે હે કે જનરેટર 10:30 બજે બંધ કર દેના, મેં આપ સાહબ લોગો કી રાહ દેખ રહા થા. ગોવિંદને પહોંચાય તેમ ન હતું. હવે લાઇટ બંધ કરી શટરને તાળું મારી તેની નાનકડી રૂમમાં દેશીની કોથળી ઠઠાડી તબિયત અને મૂડ ટાઈટ કરી સૂઈ જશે. અમને તેણે વહેલા સુવાની અને વહેલા ઉઠવાની આદત પહેલે દિવસથી જ પાડી દીધી. આખો દિવસ ચાલી રખડીને થાક પણ એટલો સરસ લાગ્યો હોય કે બહારથી આવતા સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં નરમ અને પ્રેમાળ થઈ ગયેલી ખુરશી, સ્ટૂલ, લટકતા કપડાં, જગ, આડી અવડી પડેલી ચોપડી ટીકી ટીકીને જોયા કરું. બહાર સામે જ ખીણમાં તરી આવેલા ધુમ્મસને રાતના આછા પ્રકાશમાં જોયા કરું, ત્યાં તો કોઈ હળવેકથી પાંપણ ઢાળી જ જાય અને સવારે આ લાઇટના ઉપાધિ યોગમાંથી જ મળે બ્રહ્મ મુહૂર્તનો સમાધિ યોગ. વહેલો ન સૂતો હોત તો આ આહલાદક ઠંડકભરી તાજી કુમળી સવારો મારા નસીબમાં રહેત ખરી? એવી સવારો કે જે બપોર, સાંજ, રાત અને દિવસોના દિવસો વીતવા છતાંય મારી સાથે જ રહે છે. સવારના 5:30 જ રાત્રે જેમ કોઈ હળવેકથી પાપડ ઢાળી ગયું હતું, તે જ રીતે હળવેકથી કોઈ ખોલી જાય છે. સવારનો ઝાંખો પ્રકાશ કાચની બારીઓમાંથી રૂમમાં પથારી પર, ટેબલ પર, કાર્પેટ પર પથરાયો છે. બહાર કેટલાય અનામિક પક્ષીઓના અશ્રિત મીઠા અવાજો સંભળાય છે. એ અવાજોમાં માત્ર 2 જ પરિચિત અવાજો છે. બપૈયાનો અચાનક ઉઠતો આરજો ભર્યો આર્ત અવાજ, પીયુ પીયુ, અને બેસીને કોણ જાણે પર ભૃત્તિકા ગાન સ્વર્ગીય ગાય, વળી કાંત ફેમ કોયલનો ટહુકાર કુહકાર. આ 2 પરિચિત પક્ષી અવાજોના તાણાવાણા વચ્ચે ભરાયા કરે છે. અનેક પહાડી પક્ષીઓના નાના નાના ટહુકાઓ, ચિંચિકાર, કલબલ, ચહચહાટના નાના બુટ્ટાઓ, સવારની આ સ્વરભાતમાં દૂરથી કોઈ પક્ષી આવીને તેને દીર્ઘ સ્વર રેલાવી એક લયાન્વિત, વળાંકદાર, હળવી રજતવેલ ઉપસાવતું જાય છે. રોડ પરની આ હોટેલની ખાસિયત એ છે કે રોડની સામેના તરફ કશું જ બાધક નથી. અંગ્રેજોના વખતનું મોટા કોટેજ જેવું સુંદર જનરલ પોસ્ટ ઓફિસનું મકાન છે, પણ રોડથી નીચે ઢોળા ઉપર, બાકી સામે હળવા ઢાળવાળો મોટો ખીણ પ્રદેશ. જો કે તેને ખીણ ન કહી શકાય તેટલો વિશાળ અને બૃહદ વ્યાપ છે. દૂર બીજી પહાડીઓ પર નાના છાપરાવાળા મકાનો, લહેરીઓ જેવા વળાંકદાર ઢોળાઓ પરના પગથિયા, ખેતરો, પાઇનના વૃક્ષો, બધું પ્રગટ થયું. થીજેલી તરંગવલ્લીઓ જેવી ગિરિમાળાઓની શ્રેણીઓ દેખાઈ. નજીકની ગિરિમાળા લીલીધરો પાઇનના જંગલોની વિગત ખચિત, તેની પાછળની આછી લીલી, તેની પાછળ તેથી એ સાવ આછી નામ માત્રના લીલા રંગની જાંયવાળી, તેની પાછળની આકાશના આછા નીલ ધૂસર રંગમાં ભળી જતી દેખાય છે. તેનાય પાછળ હિમાચ્છદિત નંદાદેવી ત્રિશુલના શિખરોવાળી ગિરિમાળા છે. પણ ઉનાળાના ભેજભર્યા ધૂંધળા હવામાનમાં એ ધૂમ્રધુસર જવનિકામાં કેટલાય દિવસથી નજરે પડતી નથી. નીચે હળવા સુરે ગોવિંદો કુમાઉના લોકગીત ગાતો ગાતો કામ કર્યા કરે છે. તેની અકોણાઈ આડોળાઈ ઉસ્તાદી સવારના તેના ગીતમાં પલળીને કુમળી બની ગઈ છે. સવારના ગોવિંદના એ કુમાઉની ગીત પાછળ તારી બધી ગુસ્તાખી માફ ગોવિંદા. સાંજે પાઇનના જંગલવાળા ઢોળા ઉપર બ્રાઇટ એન્ડ સનસેટ પોઈન્ટ ઊભો રહું છું. પાસે જ નીચે રામકૃષ્ણ આશ્રમ છે. મારે અહીં આશ્રમમાં રાજકોટના આશ્રમના મુખ્ય સ્વામીએ આપેલી ચિઠ્ઠી અને રાજકોટના એક સાધિકા બહેને પ્રેમથી જે પેંડા મોકલ્યા છે તે દેવા જવાના છે તે યાદ આવ્યું. સંપેત્રુ અને ચિઠ્ઠી થેલામાં જ હતા તેથી આશ્રમમાં ઉતરી પડ્યો. ઢોળા ઉપર આશ્રમમાં મકાનોનું સંકુલ, નાની કુટીર, કોટેજ, ગેસ્ટ હાઉસ, ઓફિસ આ બધાની વચ્ચે જ હતું. અહીંના મુખ્ય સ્વામીજી સિદ્ધાનંદજીનું રહેઠાણ. હું ગયો ત્યારે ટેબલમાં માથું નાખી કાગડિયાઓ વચ્ચે કશુંક કામ કરતા હતા. ઓળખાણ કાઢી ભાંગી તૂટી બંગાળીથી તેમની સાથે તાર સાંધી દીધો. સંપેત્રુ આપ્યું. એક અજાણ સાધિકાએ પેંડા મોકલ્યા છે તે જાણી વધારે આનંદિત થયા. આશ્રમમાં રહેવા માટે મને આમંત્રણ આપ્યું, પણ મને તો મારી હોટલ રેણુકામાં મિત્રો અને ગોવિંદા સાથે ફાવી ગયું હતું. નીકળતી વખતે ત્યાં જમવા પ્રસાદ લેવા માટે આગ્રહ કર્યો. દૂર લાકડાની ફર્શ પર એક મોટા ટેબલ પર બે ચાર મેગેઝીન અને સ્થાનિક છાપા પડેલા હતા. તેમાં માથું નાખીને વાંચતા એક જુવાન છોકરાનું ધ્યાન અમારી વાતોમાં હતું. મેં સ્વામીજીને પગે લાગી રજા લીધી અને બૂટની વાદળી બાંધી ત્યાં તે પણ ચપ્પલ પહેરી મારી આગળ નીકળ્યો. સહેજ કુતૂહલથી અમે વાતોએ વળગ્યા. આશ્રમમાંથી બહાર નીકળવાનો એક ટૂંકા ઢોળાવવાળો રસ્તો તે બતાવતો ગયો અને અમે ચાલતા ગયા. ઉપર રોડ પર આવ્યા ત્યાં સુધીમાં તો તે ખુલી ગયો હતો. ઉપર પહોંચ્યા પછી છૂટા પડવાનું હતું, પણ અમે બંને કંઈક વાતો કાઢી ઊભા રહ્યા. બ્રાઇટ એન્ડ સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્ત દેખાતો હતો. સૂર્ય સામે સિયાઈ દેવીના પર્વતની પાછળ ડૂબી રહ્યો હતો. મને તે પર્વત તરફ આંગળી ચીંધી કહે, પેલી સિંહાકૃતિવાળું ઝાડ જે પર્વત પર દેખાય છે તે સિયાઈ દેવી. તે વૃક્ષ વર્ષોથી સિંહના આકારમાં જ છે. સૂર્યનો તડકો બધે ચળકતો વિખરાયેલો પડ્યો હતો. મેં તેનું નામ પૂછ્યું. તેનું નામ હતું નવીન સનવાલ, કુમાઉની બ્રાહ્મણ. બાપા સરકારી નોકરી કરે છે. મા બાપનો એકનો એક દીકરો. થોડી વાતો કરી ફરી છૂટા પડવાની વેળા આવી તો કહે, ચાલો હું તે તરફ આવું. તેને તો મારી સાથે વાતો જ કરવી હતી. રસ્તે ચાલતા પહોળી પાડી પર બેસી ડૂબી ગયેલા સૂર્યે પૂરેલા રંગો જોયા. થોડી વધુ વાતચીત કરી તો પ્રેમથી વળી વાતે વળગ્યો. કિશોરાવસ્થાથી જ આશ્રમમાં જાય છે. કોલેજના મિત્રો સાથે ભળવા ખાતર ભળે, પણ જીવ ધર્મ અધ્યાત્મનો. એક શિબિરમાંથી આશ્રમ તરફ ખેંચાણ થયું અને હવે બંધાણીની જેમ અવારનવાર આવે છે. દીક્ષા લઈ સાધુ થવું છે, પણ ઘરના ના પાડે છે. મા બાપની ઈચ્છા આજ્ઞા ઉથાપાય તેમ નથી. મેં તેને ખભે હાથ મૂકી સમજાવ્યો, કહ્યું, મારો દીકરો જો રજા માંગે તો હું પણ ના જ પાડું. બધા સારા માણસો સાધુ થઈ જાય તો સંસારમાં કોઈ સારા માણસો જ ન રહે. તારે જે કાંઈ ધર્મ મનન ચિંતન કરવું હોય તે આ સંસારમાં કરને. જનક રાજાએ ક્યાં ભગવો ભેખ ધર્યો તો અને આ જગતને પૂરી રીતે માણતો ખરો? મારી દલીલ કે વણમાગી સલાહ તેને ગળે ઉતરતી હોય તેમ લાગ્યું. ઘણીવાર કાચી બુદ્ધિથી અવડા માર્ગે ચડી જવાનો ભય રહે છે, તેમ આવી કાચી વયે ધર્મ આધ્યાત્મના ખોટા રસ્તે ચડી જવાનું જોખમ રહેલું હોય છે. તે જોખમમાંથી મારે તેને બહાર રસ્તો દેખાડવો હતો. ફરી ચાલતા અમે સનસેટ પોઈન્ટ આવ્યા. હવે અંધારું ગાઢ થયું હતું. સામેની સિયાઈ દેવીનો પર્વત અને તેના પરનું સિંહાકૃતિ વૃક્ષ છાયાચિત્ર જેવા લાગતા હતા. બીજી તરફ પૂનમનો કેસરી ચંદ્ર અલમોડાની ટેકરી પાછળથી ઝળુંબતો હતો. પાઇનની પત્તીઓમાંથી સોહાતા પવનમાં એક એકલતાનો અવાજ હતો. હુંફાણી આર્દ્ર હથેળીઓથી મારા હાથ તેણે પકડી રાખ્યા. ભલે થોડી ક્ષણો કે મિનિટો, પણ એ સ્પર્શમાં અજાણ્યો માણસો વચ્ચે પાંગરતા પ્રેમની અને સમજની હૂંફ હતી. હું અલમોડાથી જાઉં તો પહેલાં મારી હોટલે સવારે મળવા આવવાનો હતો, પણ તેમ બન્યું નહીં. તે ક્યાંક 4-5 દિવસ લગ્નમાં હલ્દવાની જવાનો હતો. ફરી મળવાનું ન થયું, પણ હજી એ ઈચ્છા રહ્યા કરે છે કે તે સંસારમાં જ રહે તો સારું. શાંત નવીનનો સામો છેડો અલમોડાની બજારમાં ખજાનચી મોહલ્લાની પાનની દુકાનમાં મળ્યો. પણ એ કુમાઉનો છોકરડો, પાનની દુકાનનો માલિક, એક રાત્રે 8-1 વાગે પંડિત ઉદયશંકરના જૂના સાથીદાર ચિરંજીલાલને મળીને પાછો હોટલે જતો હતો. ત્યાં ખૂણા પરની એક મોટી પાનની દુકાને દરબારીની તાનો સંભળાય. હું અવશ્યપણે જ તે તરફ ખેંચાયો. પાનનો ગલ્લો અને રાગ દરબારી, સાંભળવા માટે બહાનું તો જોઈએ ને. મેં પાન સિગરેટ લીધા, ત્યાં જ સળગાવી પીવાની શરૂ કરી. આ એટલા માટે કે ત્યાં હકથી ઊભો રહી શકું. મને એમ કે રેડિયો પર સંગીત આવતું હશે, પણ ત્યાં તો ચમત્કાર, તે તો કેસેટ પર આવતું હતું. દુકાનવાળો રૂપકડો ગોરો જુવાન છોકરો દુકાનમાં બેઠેલા બીજા મિત્ર સાથે વાતો કરતો પાન બનાવતો બનાવતો વચ્ચે વચ્ચે દરબારીની તાનોને દાદ દેતો જાય. ગાયકનો અવાજ ઘેરો ઘેઘુર હતો અને ગાયકીએ માશાલ્લા, કશું પકડાય નહીં, પણ અવાજ સતત જાણીતો લાગ્યા કરે. મેં પાનવાળા છોકરાને પૂછ્યું, કોન હે કલાકાર? ફરી આશ્ચર્ય, જગજીત સિંહ. દુકાનવાળો છોકરો રિતેશ વર્મા હશે 20-21 નો માંડ, સંગીતથી પૂરેપૂરો ઘાયલ. પહેલા શાસ્ત્રીય સંગીત શીખતો, પણ પછી મૂકી દીધું. કાને સાંભળવાનું ઘેલું ચાલુ રાખ્યું હતું. તેના દાદા આ વિસ્તારના વિખ્યાત કુમાઉની લોકગીત ગાયક હતા. તેનો ફોટો દુકાનમાં લટકાવી રાખેલો. અહીંની હોરી ખૂબીથી ગાતા. પિતા પણ શોખીન. દુકાનમાં બેઠેલા બે મિત્રોએ તેની જેમ શાસ્ત્રીય સંગીતના શોખીન. મને કાચના કેસમાંથી તેનો કેસેટ ખજાનો બતાવ્યો. કુમાર ગાંધર્વના નિર્ગુણ ભજનો, જગજીત સિંહની ગઝલો, લક્ષ્મીશંકરનું ગાયન, આ બધા ગુંજતા સ્વરો વચ્ચે જ તે જીવતો હતો. તેણે મને સંભળાવવા જગજીત સિંહની ગઝલની કેસેટ મૂકી. વચ્ચે પાન સિગરેટ માટે ઘરાકો આવે ત્યારે તેમને સારી રીતે એટેન્ડ કરતો જાય. વચ્ચે વચ્ચે ગઝલની કોઈ લાઈન પાસે તેનું મન રોકાઈ જાય. ગઝલની એક પંક્તિ, કિસી કી આખરી હિચકી, અચાનક ચમક્યો. મને કહે, ક્યા બાત કહી હૈ. સામે ચાની દુકાન બંધ થઈ ગઈ હોવાથી ફરી ખાસ ચા પીવા માટે મને આમંત્રણ આપ્યું. જવાના આગલા દિવસે યાદ કરીને તેને મળવા ગયો તો ખૂબ ખુશ થયો અને ગાઈડની કેસેટ સંભળાવી ચા પાઈ. ફરી અલમોડા આવવાનું થાય તો સીધા તેને ઘેર જ ઉતરવાનો આગ્રહ કરી તેનું સરનામું માંગ્યું. મેં મારું સરનામું આપી તેને ગુજરાત આવવા, રાજકોટ આવવા આમંત્રણ આપ્યું. પણ મારા આમંત્રણમાં સચ્ચાઈનો, પ્રેમનો, સહજતાનો તે રણકાર ન હતો જે એના અવાજમાં હતો. અત્યારે તેને યાદ કરું છું તો તેને હેડકી આવતી હશે.